આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
તારી નદી પાછી વાળે છે, તારી વીજળી ભૂસી નાખે છે, તારા પગના ઝાંઝર રોકે છે, પગના ઝાંઝર રોકે છે, તારી કેડીએ બાવળ રોકે છે, માવડી પાસે માંગજે ખાલી રાત રે. સપના વિના નિયા ખીરા
અમુક સમય પહેલા આ ઓડિયો સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો તમે એ વિડીયો જોયો ના હોય તો જણાવી દઉં, આ વિડીયોમાં ગુજરાતી મૂળના ગાયકે જર્મનીમાં અને જર્મન કોયર સાથે આપણું ગુજરાતી ફોક મ્યુઝિક પ્રસ્તુત કર્યું હતું. આ ઘટના ભલે જર્મનીમાં બની હતી, પણ વિશ્વભરના ગુજરાતીઓ સુધી આ ઘટના પહોંચી છે અને બધાને ખૂબ ગમી છે. તો આવો વાત કરીએ વાયરલ વિડીયો ક્લિપ સાથે દુનિયાના ખૂણે ખૂણે રહેતા ગુજરાતી સુધી પહોંચનાર હાર્દિક ચૌહાણ સાથે અને જાણીએ તેમના આ વિડીયો વિશે વધુ વિગતમાં. હાર્દિકભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સો મચ.
તો હાર્દિકભાઈ, હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેના વિશે જણાવશો, ક્યાં લેવામાં આવ્યો હતો?
એટલે એક્ચ્યુઅલી આ જે વિડીયો છે, લાઈવ પરફોર્મન્સનો વિડીયો છે. નોર્મલી અમારે અહીંયા કોન્સર્ટ થતા જ રહે છે. અમારી હું એક ક્વાયરની અંદર પરફોર્મ કરું છું. યુનિવર્સિટીનું ગ્રુપ છે, બધા મોટાભાગના બધા સ્ટુડન્ટ છે. મારું ભણવાનું પતી ગયું છે, પણ પછી તેમ છતાંય મારે એમની સાથે કામ કરવાનું ચાલુ છે, કારણ કે મને કામ કરવું ગમે છે. એટલે અમારા કોન્સર્ટ થતા રહે છે અહીંયા અમારું જે સિટી ચર્ચ છે એની અંદર, અને એક કોન્સર્ટનો ભાગ હતો અને અમે ત્યાં પરફોર્મ કર્યું હતું. ધેટ્સ ઇટ.
તો તમે અત્યારે જર્મનીના કયા શહેરમાં છો?
સિટીનું નામ છે યેના. થ્યુરિંગન સ્ટેટમાં આવેલું છે આ સિટી. અને પર્ટિક્યુલર હું 2016 અહીંયા મેડિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા માટે આવ્યો હતો, અને છેલ્લા 5 હું અહીંયા આ જ સિટીમાં છું. અહીંયા મેં મારું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું, અહીંયા મેં થિયેટર પણ કર્યું, ઇવન હું મ્યુઝિક પણ કરું છું. એટલે એકચ્યુઅલી આ ગ્રુપ સાથે હું છેલ્લા 4 છું. એમની સાથે મારું ગાવાનું ચાલુ છે અને મને એટલું ગમે છે એમની સાથે કામ કરવાનું કે પછી મેં નક્કી કર્યું કે મારે જોબ પણ અહીંયા જ કરવી છે અને કન્ટિન્યુ રાખીશું એમની સાથે કામ કરવાનું.
અને તમારા સંગીત વિશે જણાવશો, જેમ કે કેટલા વર્ષથી તાલીમ રહી રહ્યા છો, ક્યાં શીખ્યા?
એમાં એવું છે કે હું નાનપણથી જ ગાતો આવ્યો છું, કારણ કે સંગીત મારા ફેમિલીમાં છે. મારા પપ્પા પોતે મ્યુઝિક ટીચર છે, મારો ભાઈ મ્યુઝિક ટીચર છે, મારા કાકા મ્યુઝિક ટીચર હતા. એટલે આખી ઘટનાની અંદર એવું છે કે સંગીત મને ઘરમાંથી જ મળ્યું છે. એટલે નાનપણથી હું ગાતો આવ્યો છું અને મારી ગાયકીની પાછળ સૌથી મોટો હાથ છે મારા પપ્પાનો. પ્લસ હું જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે હું થિયેટર કરતો હતો. નિસર્ગ ત્રિવેદી છે, રાજુ બારોટ છે, પ્રવીણ પંડ્યા છે, મલ્લિકા સારાવે છે, આ બધા સાથે મેં કામ કર્યું છે. અને થિયેટર કરતા કરતા પણ સંગીતની તાલીમ મને મળતી જ રહી હતી, કારણ કે હું ભવાઈ કરતો હતો ત્યાં. એટલે ભવાઈમાં તમે તમારે ગાવાનું પણ હોય, તમારે એક્ટ પણ કરવાનું હોય, તમારે નાચવાનું પણ હોય. એટલે આ બધી તાલીમના લીધે મને ઘણું બધું શીખવા મળ્યું. અને બીજી વસ્તુ એ કે જ્યારે હું જર્મની આવ્યો એટલે અહીંયા પણ મેં મ્યુઝિકલ મેં કરેલા છે. અહીંયા જર્મન નેશનલ થિયેટરની અંદર મેં આ પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું ચાલુ કર્યું, એટલે ત્યાંથી પણ મને ઘણું બધું શીખવાનું મળ્યું. અને એક વસ્તુ કહી શકું કે પ્લસ પોઈન્ટ મારા માટે એ હતો કે જ્યારે હું ઇન્ડિયામાંથી ત્યારે હું ફોક કરતો હતો, નાટકના ગીતો છે, પછી જે આપણું ત્યાંનું જે સંગીત છે એમાં હું મને ઘણો બધો એક્સપિરિયન્સ હતો. પણ પછી અહીંયા આવ્યા પછી મેં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું ચાલુ કર્યું. એટલે આ બધી વસ્તુનો ચારે બાજુથી એક્સપિરિયન્સ આવ્યા પછી આજે કદાચ હું એ જગ્યાએ છું કે કદાચ હું કોઈ ક્રિએટિવિટીની રીતે જોવા જઈએ તો કંઈક નવું લાવી શકું છું. પણ આ 5 અંદર હું સખત ઇન્ટેન્સ હું ઘણું બધું શીખ્યો છું અને લોકોએ મને ઘણું બધું શીખવાડ્યું છે. એટલે હું જે જગ્યાએ છું એના માટે મારા જે ગુરુઓ છે, મારા જે લોકો સાથે મેં કામ કર્યું છે એમના લીધે આજે હું આગળ પહોંચ્યો છું.
વિડીયોમાં જે ક્લિપ છે એમાં તમે ગુજરાતી ભાષાને એક વેસ્ટર્ન કન્ટ્રી સામે રજૂ કરી રહ્યા છો, એ પણ જર્મન કોર્ડ સાથે. તો શું આ એક કોન્શિયસ એફર્ટ છે કે ઓટોમેટિકલી આવે છે?
એફર્ટ તો તમારે દરેક જગ્યાએ કરવાનો જ હોય છે, પણ મજાની વસ્તુ એ છે કે આ મારો કમ્ફર્ટ ઝોન છે. ફાઇન, ફોક મ્યુઝિક તો હું નાનપણથી ગાતો આવ્યો છું. હવે એની અંદર મારે એટલું બધું કંઈ વધારે એફર્ટ આપવાની જરૂર નથી, કારણ કે પહેલેથી હું ગાતો આવ્યો છું. એફર્ટની વસ્તુ એ છે કે જે મારા જે કો સિંગર્સ છે, એ લોકો કમ્ફર્ટ ઝોનની બહાર જઈ રહ્યા છે, એ લોકોને જે ભાષા કે સંગીતની ખબર નથી એ અટેમ્પ્ટ કરી રહ્યા છે. એટલે મારા માટે મહત્વનું એ છે કે મેં ક્યાં આમાં કેટલું બધું ઉખાડી નથી લીધું, જે મારા જે કો સિંગર્સ છે એ લોકોને એકચ્યુઅલી કોમ્પ્લિમેન્ટ્સ મળવા જોઈએ, એ લોકોને તાળીઓ મળવી જોઈએ, એ લોકોને વખાણ મળવા જોઈએ, કારણ કે એ લોકો એમના કમ્ફર્ટ ઝોનની બહાર આવ્યા છે. એક ભાષા ગાવી પેપર વગર આ એ લોકો શું કહેવાય ગોખી નાખે છે કે ભાઈ અમારે કેવી રીતે ગાવું.
વાવ,
તો એટલો સમય આપી રહ્યા છે, એટલી એનર્જી આપી રહ્યા છે, એટલે એમના વગર આવી જે ઘટના બનવી શક્ય નથી. એટલા માટે મારે એટલું જ કહેવું છે કે ખરેખર તાળીઓને કાં તો પ્રશંસાને પાત્ર છે મારા કો સિંગર્સ છે, કારણ કે એમના એફર્ટ વગર હું આગળ ગમે તેટલું ગઈશ એ પ્રેક્ષકો સુધી નહીં પહોંચી શકે.
અને ગીત કેવી રીતે પસંદ કરો છો? શું ગુજરાતી ગીત પસંદ કરવા પાછળ કોઈ ખાસ કારણ ખરું?
એમાં એવું છે કે અહીંયા આવ્યા પછી મને એક અલગ પ્રકારનો એક્સપિરિયન્સ એ થયો કે એ લોકો પણ બીજી ભાષાઓ અને બીજા સંગીત બાબતે બહુ જ ક્યુરિયસ છે. આ જે પ્રસ્તાવ હતો એ મારો નહોતો કે મારી ભાઈ મારે ગુજરાતી ભાષામાં ગાવું છે. એ લોકોએ મને સામેથી કીધું કે હાર્દિક તારે કંઈક પરફોર્મ કરવું હોય, કારણ કે સૌથી પહેલા મેં પરફોર્મ કર્યું હતું 2018માં અને એ વખત ત્યારથી પછી આપણે ચાલુ થયું છે. અને પછી એ વખતે સૌથી પહેલા એમને મને કીધું કે હાર્દિક તારે કંઈ પણ પરફોર્મ કરવું હોય તો તું કરી શકે છે. અને મેં કીધું કે જો મારી પાસે સમય ના હોય અને મારે પરફોર્મ કરવાનું હોય તો જે મારો કમ્ફર્ટ ઝોન હોય, જે મારું પોતાનું સંગીત હોય એની એમાં મારે કોઈ એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર નથી. તો પછી એમાં મેં કીધું કે તો પછી હું મારી ભાષામાં કંઈક ગાવાનો હું પ્રયત્ન કરીશ. અને પછી એ લોકોને ગમ્યું એ વસ્તુ. અને પછી એ લોકોએ પછી મને કીધું કે હાર્દિક આ વસ્તુ અમને ગમે છે અને આ સંગીત લોકો સુધી પહોંચવું જોઈએ, અહીંયા જેટલા લોકો રહે છે ત્યાં સુધી. એટલે પછી આ એ લોકોનો એફર્ટ છે, આ એ લોકોનો પ્રસ્તાવ છે. અને પછી મેં ચાલુ કર્યું એ લોકો સાથે કામ કરવાનું. અને બીજી વસ્તુ, જ્યારે પણ હું પરફોર્મ કરું એની પહેલા હું પબ્લિકને ઓડિયન્સને સમજાવું છું કે હું શું ગઈ રહ્યો છું, આઈ મીન થીમ શું છે, આ ગીત શું કહેવા માંગે છે અને કઈ રીતનું છે. એટલે સૌથી પહેલા હું એ લોકોને સમજાવું છું અને સમજાવું છું કે એટલું કે બહુ ડિટેલમાં નહીં, કારણ કે મારો પણ એવો પ્રયત્ન રહે છે કે એ લોકો સંગીતની ભલે ભાષા લોકોને ખબર નથી પડતી પણ જે પ્રકારના કમ્પોઝિશન્સ છે, જે પ્રકારનું અરેન્જમેન્ટ છે, એ અરેન્જમેન્ટથી એ લોકોને ખબર પડે કે ખરેખર શું થઈ રહ્યું છે આખા ગીતની અંદર કે આખા અરેન્જમેન્ટની અંદર. એટલે એટલી બધી ડિટેલમાં હું કહેતો નથી, કારણ કે એક 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 હું રસ્તો આપું છું એમની જાતે સમજવાનો. પછી એમને જે કંઈ પ્રશ્નો હોય પછી પરફોર્મન્સ પછી એ લોકો મારી સામે આવે, અમારી સાથે વાત કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ લોકોને પણ એટલો ટાઈમ મળી રહે છે સમજવાનો.
બીજો એક પ્રશ્ન એ છે કે તમારા ઓલરેડી અમુક આવા વિડીયોઝ છે, જેમ કે તમે મોર બની થનગાટ કરે ગાયું હતું કોર સાથે, તો જ્યારે આ વિડીયો વાયરલ થયો તો કેવું લાગ્યું?
એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો આ જે કંઈ પણ સંગીત કે જે કંઈ પણ અરેન્જમેન્ટ અમે અહીંયા કરીએ છીએ ને એ બધું એક્સપેરિમેન્ટ છે. એટલે એમાં ઓડિયન્સનો પરસ્પેક્ટિવ મારી જોડે હતો જ નહીં, કારણ કે હું છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનું સંગીત કરી રહ્યો છું. અમે આઈ મીન ઇવન ક્વાયરની અંદર અમે જ્યારે વેસ્ટર્ન મ્યુઝિક ક્લાસિકલ મ્યુઝિક કરીએ છીએ તો એની અંદર મોટાભાગે અમે અકાપેલા જ લઈએ છીએ વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ. હવે એ પ્રકારનું સંગીત જ્યારે હું આપણા ગુજરાતી સંગીત સાથે આઈ મીન મર્જ કરવાનો પ્રયત્ન કરું, એટલે પછી મારો જ એક એ બીજો પરસ્પેક્ટિવ મારો હતો જ નહીં, પણ તેમ છતાં લોકોને આટલું ગમી રહ્યું છે. એટલે પછી મારા કરતા તો જે મારા જે ગ્રુપના જે કો સિંગર છે ને એ લોકોને નવાઈ લાગે છે કે આઈ મીન આ પોસિબલ કેવી રીતે છે એમ. પણ હજી સુધી મને હજી મને ગળે વાત ઉતરતી નથી કે કેવી રીતે લોકોને ગમી રહ્યું છે, કારણ કે એ પરસ્પેક્ટિવ મને ખુદને મળતો નથી. કદાચ હું ગુજરાતમાં હોત ને ત્યાં બેઠો હોત ને આ વિડીયો મેં જોયો હોત કોઈ બીજાના ગ્રુપમાંથી કાં તો કોઈ બીજાએ ગાયેલું તો કદાચ મને એમ એમ થાય કે આ ઓકે આ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. પણ હવે મેં જાતે અમે જાતે પરફોર્મ કરેલું એટલે એ પરસ્પેક્ટિવ મને મળી નથી રહ્યો ઓનેસ્ટલી કહેવાય તો.
જર્મનીમાં રિયાઝનો ટાઈમ કેવી રીતે કાઢો છો તમે?
અમારે દર સોમવારે જ્યારે સેમેસ્ટર ચાલુ હોય યુનિવર્સિટીનું ત્યારે દર સોમવારે અમારા રિહર્સલ્સ હોય છે, એટલે ત્યાં અમારો રિયાઝ થઈ જ જાય છે. બીજી વસ્તુ એ કે રિયાઝ માટે તમે પછી કોઈ પણ ભાષાના કોઈ પણ સંગીત ગાઓ તમારે ગળાને તાલીમ તો મળતી જ રહેવાની છે. એટલે એના માટે એવું જરૂરી છે નહીં કે મારા ફોક મ્યુઝિક માટે મારે અલગથી પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કારણ કે જ્યારે અમારા રિહર્સલ્સ હોય છે ત્યારે અમારું વોર્મઅપ થતું હોય કાં તો પછી જે પ્રકારના અમારા અરેન્જમેન્ટ હોય જે પ્રકારના કમ્પોઝિશન્સ હોય એ પ્રમાણે અમારી તાલીમ પણ થતી હોય, એટલે એ તાલીમની અંદર જ બધું આવી જાય છે. એના માટે મારે અલગથી કોઈ સમય આપવાની જરૂર નથી. અને આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે કે 4 વર્ષથી જ્યારે હું અહીંયા મ્યુઝિક એમની સાથે કરી રહ્યો છું એના લીધે મારા પર્સનલ જે મારા ગાયકી છે એની અંદર ઘણો બધો ફેરફાર આવ્યો છે અને અત્યારે એ દેખાઈ પણ રહ્યો છે.
કોઈ અપકમિંગ પ્રોજેક્ટ તમારી સાથે શેર કરવા હોય તો જણાવશો?
અપકમિંગ પ્રોજેક્ટની અંદર ગુજરાતીમાં શું થઈ રહ્યું છે એ તો મને ખબર નથી હજી તો અમારે, કારણ કે આ જે સપના વિનાની રાત અને કસુમીનો રંગ મેં એકચ્યુઅલી જાન્યુઆરી 2020માં મેં કમ્પોઝ કર્યું હતું, અરેન્જ કર્યું હતું અને છેક અત્યારે અમને પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે આ પેન્ડેમિકના લીધે. ભવિષ્યમાં શું થવાનું છે ફિલહાલ કંઈ ખબર નથી, પણ કામ કરવાની તો પૂરેપૂરી ઈચ્છા છે જ, એટલે કંઈક તો આવશે. અને ગુજરાતી નહીં તો એટલીસ્ટ તમારા ક્વાયરના તો અમારા બીજા બધા પ્રોજેક્ટ હોય જ છે. એટલીસ્ટ અમારે રીઝે જવાનું પેલા આફિયાગરની જે કન્ટ્રી છે ત્યાં અમારા કોન્સર્ટ્સ હતા, પણ એ પેન્ડેમિકના લીધે બધા કેન્સલ થયા, એટલે કદાચ આવતા વર્ષે અમે ત્યાં જઈશું. અને ક્રિસમસના અમારા કોન્સર્ટ્સ હોય છે અને બીજું એક ઓર્કેસ્ટ્રા જોડે અમે ટાઈઅપ કર્યું છે, એટલે એના કોન્સર્ટ્સ થવાના છે. એટલે કામ તો બધું થતું જ રહેવાનું છે. ગુજરાતી બાબતે અત્યારે હું કશું કહી શકું એમ નથી. છેલ્લા અમુક દિવસે મને એમ થાય છે કે મારે એકચ્યુઅલી ગુજરાતી ઓડિયન્સ સામે પરફોર્મ કરવું છે, કારણ કે અહીંયા તો બધા જર્મન્સ જ હોય છે ઓડિયન્સ, કાં તો પછી ઇન્ટરનેશનલ પબ્લિક હોય છે. છેલ્લી જયારે મેં પરફોર્મ કર્યું હતું ત્યારે એક જ એક ગુજરાતી મારો ફ્રેન્ડ આવ્યો જોવા માટે. આઈ હોપ કે ભવિષ્યમાં મને ક્યારેક ગુજરાતી ઓડિયન્સ મને પછી એ લોકો સાથે ઇન્ટરેક્શન થાય કે એ લોકોને કેવી રીતે, આઈ મીન લાઈવ પરફોર્મન્સ એ લોકોને કેવું ગમે છે.
થેન્ક યુ સો મચ આજે SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ.
થેન્ક યુ સો મચ એક્ચ્યુઅલી ફોર ધીસ ઇન્વિટેશન. બહુ જ મજા આવી મને વાત કરીને.
થેન્ક યુ હાર્દિક.
આપણો સમાજ આપણી વાતો SBS ગુજરાતી. લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.